પાર્વતીજી નો એક પ્રશ્ન છે, આ એક શંકા છે, એક સંશય છે, જિજ્ઞાસા છે. ભોળાનાથ આટલું મને સમજાવીને કહો કે આ કાગ શરીર, રામ ભક્તિ, આ બધું શું છે? માણસ જેવા માણસને ભક્તિ નથી ચડતી ભગવાનની? કેટલી મથામણ કરે, કેટલી માથાકૂટ કરે, માડ માડ ધર્મનો સંસ્કાર એના મગજમાં ઉતરતો હોય છે, તો નથી ઉતરતો. તો માણસ જેવા માણસ તરીકે જન્મેલી વ્યક્તિને જો ભગવાનની ભક્તિ મગજમાં ન ઉતરતી હોય તો આ તો કાગ ઋષિએ કાગડાનું શરીર પ્રાપ્ત કરેલું, એમાંય પક્ષીણામ વાયસા દોરતા કહ્યું. પક્ષીઓમાં કાગડો લુચ્ચો હોય તો, હવે પક્ષીઓની અંદર પણ જેને આવું સ્થાન પ્રાપ્ત થયેલું હોય એવું પક્ષી અને એ કાગ ઋષિ, એને ભક્તિ કેવી રીતે મળી રામની? અને એની સાથે સાથે રામ ભક્તિ હોવા છતાં એને કાગનું શરીર કેમ મળ્યું? અને કાગનું શરીર મળ્યું તો કેવી રીતે મળ્યું? આટલી બધી સમસ્યાઓ, આટલી બધી શંકાઓ પાર્વતીજીએ ભગવાન શિવની આગળ મૂકી દીધી. અને કહ્યું રામ ભક્તિ એટલી સસ્તી નથી કે બધા એને મળી જાય. એ ભક્તિ મેળવવા માટે કોઈ કોઈ વિરલો એને પ્રાપ્ત કરી શકે ભગવત ભક્તિ, અને આને મળી કેવી રીતે? એટલે પાર્વતીજી પૂછે છે ભગવાન શિવને કે પ્રભુ, હે ભોળાનાથ, હજારો હજારો માણસોની અંદર, હે પુરારી, મારી વાત સાંભળો, કે હજારો માણસો હોય એમાં એમાંથી કોઈ એક ધર્મનું વ્રત લેવા વાળો હોય કે લાવ રોજ સવારે ઉઠી દેવો કરીશ, આટલું વ્રત લે કે મંદિરમાં જઈ દર્શન કરીશ, માથું નમાવીશ, કે આટલો નિત્ય નિયમ કરીશ, કે આટલી માળા કરીશ, એવું વ્રત લેનારો હજારોમાં કોઈ એક હોય? આપણે જોઈએ આટલું મોટું છે શહેર, એમાંથી સવારમાં ઉઠીને આવનારા કેટલા, આટલા વહેલા. એટલે આટલા હજારો લાખોમાં કોક આવો મળે, અમુક હોય તો કે છે એવા હજારોમાં, હે પુરારી, હે ભોળાનાથ, કોક એક આદો ભગવાનની ભક્તિ માટે પ્રયત્ન કરતો હોય અને એને કઈક વ્રત લીધું હોય, બહુ મોટું વ્રત નહીં, નાનું સર, કે સવારે ઉઠતા પહેલા ઉઠીને તરત અથેરી આંખ ખોલતા પહેલા અથારીને દર્શન કરીશ, કે પથારીમાંથી પગ બહાર મૂકતા પહેલા ભગવાનને પ્રણામ કરતા ધરતી માતાને પગે લાગે છે, આટલો જ નિયમ લીધો હોય, વધારે નહીં. તો આવા કોઈક કોઈક હોય કે ધર્મનું વ્રત લેવા વાળા હોય કે ચાલો ધર્મ પરાયણ થઈએ અને ધર્મનું વ્રત લઈએ. એવા હજારો માંથી કોઈક ધર્મ પરાયણ નું વ્રત લેવા વાળામાં, એ ધર્મશીલમાં, ધર્મશીલના કરોડો માંથી કોક એક ધર્મરત હજારો માંથી એક હોય, અને એવા કરોડો માંથી કોઈ એક જ વિષય વાસનાઓથી વિમુખ થઈ અને વિરાગરત હોય, એને વૈરાગ્યમાં, ત્યાગમાં, સમર્પણની અંદર રસ હોય. તે સ્વાર્થ એવો લુચ્ચો છે કે ગમે એટલું બીજાનું પોતાનું માલિકનું હોય છતાં એની પાસેથી કેમ છૂટવી લેવું, છીનવી લેવું, પડાવી લેવું, લઈ લેવું, પોતાની માલિક કરી દેવું, એટલો બધો સ્વાર્થ હોય? ક્યાં વૈરાગ કે ત્યાગની વાત જ કરવાની ક્યાં હોય? કોઈનું સારું, કઈ પણ સારું વસ્તુ જોઈ તો તરત લઈ લીધું. એક ભાઈ આવ્યા કાલે, પછી મારા ઘરમાં પ્રસંગ હતો ને, સંબંધીઓ હતા, ભાઈઓ ને કાકા, એક કિલો સોનું ચોરાઈ ગયું કે હાથમાં નથી. કોણ સગા? આ વસ્તુને જો વિચારીએ કે સારી રીતે સાચી રીતે સાથ આપવા વાળા એમાં ત્યાગ કોની પાસે, જે પોતાના માન્યા હોય, સ્વજન માન્યા હોય, એ જો આવું કરી નાખતા હોય તો કોને એને ત્યાગ ક્યાં? તો કે છે વિરક્ત વિષય વિમુખ વિરાગ રત, જોઈ કે જે કરોડોમાં કોઈ એક, કરોડો ધર્મશીલ માંથી કોઈક એક વિષય વાસનાઓથી વિમુખ હોય અને એ પણ ત્યાગ અને સમર્પણની ભાવના એમાં કોકનામાં જ હોય, કરોડોમાં કોક, કે સંપૂર્ણ ત્યાગ સંપૂર્ણ સમર્પણની ભાવના કોઈ એક જ એમાંથી પ્રાપ્ત કરી શકે છે. કેવી મોટી રિફાઇનરી મૂકી દીધી, હજારો માંથી એક અને એવા એક જેવા કરોડો માંથી કોક અને વિષય વિરાગ માંથી પાછું કોટી વિરક્ત અને એવા ત્યાગી માં કરોડો ત્યાગી માંથી પાછો કોઈ એક, અને એને પણ શ્રુતિના વેદોની વચમાં ગાયું છે કે કોટી વિરક્ત મધ્ય શ્રુતિ ગાય, કરોડો કરોડો વિરક્ત એવા વિરક્તોની વચ્ચે વેદો ગાઈ રહ્યા છે. અને એની એટલા બધા કરોડો ની અંદર પાછું જેમ ડીઝલ નીકળે, નેફ્થા નીકળે, પેટ્રોલ નીકળે, સ્પિરિટ નીકળે, આમ ગાળ્યા 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 પછી કઈક એવું થોડુંક ઓછામાં ઓછું શું નીકળે, તો આમ એ ગાળવાની ગરણી એ રિફાઇનરી અહીંયા ગાડી મૂકી દીધેલી. ભગવાન ગીતામાં પણ કહ્યું સાતમા અધ્યાયમાં, મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિત યતતિ સિદ્ધે યતતામપિ સિદ્ધાનામ કશ્ચિત માં વેત્તિ તત્ત્વતઃ, કોક એક મને પ્રાપ્ત કરી શકે એમ અહીંયા ગાડી કહ્યું. સમ્યક જ્ઞાન સકૃત કો લહઈ, અને એમાં પણ સમજણ પૂર્વક નો પરિપૂર્ણતા વાળો વિરક્ત પછીથી સમ્યક વાસ્તવિક જ્ઞાન, અને જ્ઞાન કહ્યું આત્મપરાયણ, હું આ શરીર નથી, શરીરનો આધાર હું છું, જો હું તત્વ આત્મ તત્વ ન હોય તો આ શરીરની કશી કિંમત નથી, એ કોઈ કોઈ કામનું નથી એ શરીર, એટલે આત્મ તત્વ આત્મ જ્ઞાન જેને આત્મદર્શન જેને થાય, સમ્યક જ્ઞાન કે હું આત્મચેતના છું, અવ્યક્ત છું, ભલે નથી દેખાતો પણ છું, અજન્મા છું છતાં મારું અસ્તિત્વ છે, અવ્યક્ત છે, અજન્મા છે અને અવ્યય છે, નથી દેખાતો છતાં પણ એનું અસ્તિત્વ છે જ, અને સમજવું જ પડશે. કોઈ કંઈક આત્મા તો સમજણ તો પડતી નથી, પણ આત્મા કોઈ જડ કે સ્થૂલ નથી, સૂક્ષ્મ આત્મા એ બુદ્ધિ ને મનનો પણ વિષય નથી. શરીર સ્થૂલ છે એ ઇન્દ્રિયો વડે જોઈ શકાશે, પણ આત્મચેતના છે, સૂક્ષ્મ છે, અવ્યક્ત છે, કોઈ પણ ઇન્દ્રિયોનો એ વિષય નથી. જેમ પહેલા કહ્યું કે સ્ટીમરનો આકાશમાં ઉડવાનો વિષય નથી, અને વિમાનનો પાણીમાં તરવાનો વિષય નથી, સ્ટીમરને અધર કરો તરત પડશે, વિમાનને પાણીમાં મૂકો છે તરત ડૂબી જશે, એમ આત્મા એ ઇન્દ્રિયોનો વિષય છે જ નહીં, એ કામ એ કરી જ નથી. એટલે સમ્યક જ્ઞાન આત્મજ્ઞાન સકૃત કૌલ હોય, કોક જ એને પ્રાપ્ત કરી શકે એવા આત્મજ્ઞાન, કે જે આત્મવિત્તા હોય, આત્માનુભૂતિ જેને કરી હોય, અને દેહાધ્યાસ ને સંપૂર્ણ કોઈ કઈ છે જ નહીં, આ શરીર છે જ નહીં, એ રીતે હતું નહીં અને રહેવાનું નથી, અને છે તે માત્ર સ્વપ્નવત છે, એ પણ એક દિવસ ઉડી જવાનું છે, આટલો દ્રઢ ભાવ, એમાં આવનારો કોઈ પણ રોગ, કોઈ પણ પીડા કે કોઈ પણ વ્યથા એને સહેજ પણ હચમચાવી ન શકે, એનું નામ છે સમ્યક જ્ઞાન. કે જે પીડા થઈ મને શું, શરીરને પીડા થાય છે મને ક્યાં થાય, એ ભાવ, એટલે દેહાધ્યાસ સંપૂર્ણ એમાંથી છૂટી ગયો હોય એને કહ્યું સમ્યક જ્ઞાન અને એવું સકૃત સુકૃત સત્કર્મ સ્વરૂપ કોઈ એકને જ પ્રાપ્ત થઈ શકે છે એ અનુભૂતિ અને એ પ્રકારની અવસ્થા.
જ્ઞાનવંત કોટિક મહતો.
હવે એવા જ્ઞાન વાળા જે હોય એમાંથી કોક એક કરોડો માંથી કોઈક પાછો એક જ્ઞાનવંત કોટિક મહાપુરુષ એવા કરોડો જ્ઞાનવંત જ્ઞાનીઓ હોય કે જે દેહાધ્યાસ સંપૂર્ણ ટળી ગયો હોય માત્ર આત્મચેતના એ જ હું છું અવ્યક્ત નથી દેખાતી છતાં એનું અસ્તિત્વ હું અનુભવી શકું છું. આત્મા અનુભૂતિનો વિષય માત્ર એ કઈ જોવાનો વિષય નથી માત્ર એની અનુભૂતિ. એટલે મહાપુરુષોની સંતોની જે અનુભૂતિ છે એ જ પ્રાપ્ત કરવાની અને એક એ અનુભૂતિનો અમને પણ સાક્ષાત્કાર થાય. અને અનુભૂતિનો અર્થ છે કે આત્માને અવ્યક્ત તરીકે આપણા શરીરની અંદર અનુભવવું. ભલે દેખાતો નથી છતાં એ ચેતનાનું અસ્તિત્વ મારામાં પરિપૂર્ણ સંપૂર્ણ છે જ આખા શરીરમાં છે. નથી દેખાતો છતાંય એક આંગળી નકામી થઈ ગઈ કાપીને ફેંકી દઈશું કેમ એમાં ચેતના રહી નથી. તો ચેતનાની અનુભૂતિ થાય છે જ્યાં મૃતદેહ પડ્યો હોય ત્યાં ખબર પડે કે આમાં ચેતના નથી અને અવ્યક્ત એવી ચેતના મારા શરીરમાં છે અને હું પોતે એ શરીરની અંદર બેઠેલો છું. એટલે આત્મ સાક્ષાત્કાર જેને કરવો હોય એની પાસે દ્રષ્ટિ હોવી જોઈએ સમજણ હોવી જોઈએ. ઘણી એવી પરિસ્થિતિ સર્જાતી હોય છે અવસ્થા કે એની અંદર આત્માનુભૂતિ થતી હોય છતાંય આપણે સમજતા નહીં. મૃતદેહ પડ્યો હોય આંખો ખુલ્લી હોય કાન ખુલ્લું હોય નાક ખુલ્લું હોય મોઢું ખુલ્લું હોય એના નાક મોઢામાં નાખવો જોઈએ કઈ કાનમાં સંભળાવવો જોઈએ કશું જ નહીં કર્યું. એને નાની સરખી અગરબત્તીથી આમ ચાંપો જોઈએ આપણા શરીરને તરત આમ એનો આંચકો લાગશે દજાશે અને એને આખું આખું અગ્નિમાં મૂકી દો જોઈએ. તો એ વ્યક્તતા છે આત્માની અનુભૂતિ મારામાં છે હું સ્પષ્ટ છું જયારે આમાં નથી જ આવો સ્પષ્ટ પ્રસંગ આપણી સામે પ્રત્યક્ષ જોવા પામ હોય છે છતાંય આપણને એનો અનુભવ થતો નથી કે આનામાં આત્મા નથી એટલે બળે છે અને મારામાં છે એટલે દજાવાય છે એનો અનુભવ. તો એમ શરીરમાં આત્માનું દર્શન નહીં આત્માની અનુભૂતિ કરવાની. દર્શન એટલે એ તો સ્થૂલ વિષય છે સ્થૂલ સ્થૂલને જોઈ શકે. હા આપણી સૂક્ષ્મતા આપણા સૂક્ષ્મ સ્વરૂપનો અન્ય અનુભૂતિ કરી શકે જોવાની વાત તો છે જ નહીં. ઈશ્વર પણ અનુભવનો વિષય છે એ સાક્ષાત્કાર આપણા પોતામાં જે ચેતના છે એના દ્વારા જ કરવાનો. રમણ મહર્ષિ તો કહે છે કે આ સૃષ્ટિનું સર્જન એ નશ્વર છે જૂઠું છે. તો એવી રીતે ઈશ્વર પણ કાલ્પનિક ઈશ્વર પણ એક ઉપાધિ છે. બાકી તો સર્જન જે ચેતના કરી રહ્યું છે કરી પણ જેમ એક પ્રતિકાત્મક આપણા રાષ્ટ્રધ્વજને આણ એનું સન્માન એક ત્રણ રંગનો કાપડનો કટકો છે પણ એની અંદર બધું છે કશું એક બાજુ વાળીને મૂકી દો કશું નથી. પણ એ પ્રતીક છે સિમ્બોલિક છે અને એમાં સર્વસ્વ છે એને એને માટે માણસો કપાઈ મરવા માટે તૈયાર થાય. આમ જોઈએ તો માત્ર કકડો જ છે ત્રણ રંગનો પણ એને જ્યારે આપણે સ્વીકાર કર્યો છે ત્યારે એ આખા રાષ્ટ્રનું સમાન છે પ્રતીક. એમ આખા રાષ્ટ્રના પ્રતીક તરીકે જેમ રાષ્ટ્રધ્વજ છે એમ ઈશ્વર એક આ સૃષ્ટિનો પ્રતીકાત્મક ઉપાધિ છે. એટલે તાત્વિક રીતે જોઈએ તો સમ્યક જ્ઞાન આવા સમ્યક જ્ઞાન વાળા સમ્યક જ્ઞાન એટલે અનુનામ સમ્યક જ્ઞાન અને એવા સમ્યક જ્ઞાન વાળા કેટલા કે એવા સમ્યક જ્ઞાન વાળા પણ કરોડો માંથી કોઈ એક એવો જીવન મુક્ત કોક હોય કોક હોય અને એવા સત્કર્મ વાળો આવી સદવૃત્તિ વાળો આટલે ઊંચે પહોંચેલો જગત કોવું, જગત ની અંદર એક જ માત્ર હોય કે જેને જગત ને જાણી લીધું છે, ઈશ્વર ને જગત નિયંતા ને પણ જાણી લીધો છે.